22મો શ્લોક આવે છે. અમૃત્યુ સરદક સિંહ સંધાતા સંધિમાન સ્થિર અજો દુર્મર્ષણ શાસ્તા વિશ્રુતાત્મા દુરાર્ય. 198 થી 208 સુધીના નામો આ શ્લોક. અમૃત જેનું મૃત્યુ નથી થતું, જે કઈ પ્રાકૃતિક અધિકારમાં છે તે મૃત્યુને જ વશ છે, પણ ભગવાન પ્રકૃતિના સ્વામી અને પ્રકૃતિથી પર હોવાથી એમને મૃત્યુ સ્પર્શી શકતું નથી. એટલું જ નહીં પણ જે ભગવાનનો સ્પર્શ પામે છે એ પણ મૃત્યુંજય બની જાય. ભગવાનના નામનું સ્મરણ અને ભક્તિ સાધના હૃદયમાંથી સર્વકામનાઓનો નાશ કરે છે. જ્યાં સુધી ઈચ્છાઓ છે ત્યાં સુધી હૃદયમાં ગ્રંથિઓ ગાંઠો પડેલી રહે છે. ભગવત સ્મરણથી આ ગાંઠો છૂટી શકે છે. મનુષ્ય મૃત્યુના પાસમાંથી મુક્ત થાય છે. કઠોપનિષદમાં યદા સર્વે પ્રબુચ્યંતે કામાત યસ્ય હૃદિશ્રિતા, મનુષ્યના હૃદયમાં રહેલી વળગેલી વાસનાઓ જયારે છૂટી જાય છે ત્યારે અમૃત બને, મનુષ્ય અમૃત બને છે, બ્રહ્મ પ્રાપ્તિ કરે છે. ધ્રુવ આખ્યાનમાં પણ ધ્રુવે શ્રીહરિના અવિચળ સ્મૃતિ માગી, હરિ ભગવાનમાં અવિચળ સ્મૃતિ માગી, તેનાથી પરમ નિર્ભય બનીને તે મૃત્યુને માથે પગ મૂકી અમરતામાં પહોંચ્યો. મૃત્યોર મૂર્ધનિ પદમ દત્વા આરુરોહ મૃતમ હમ. આ જે શાશ્વત ધ્રુપદ છે એ જ ભગવાનનું અમૃત સ્વરૂપ છે. સર્વદ્રક સર્વને જોનાર, ભગવાનમાં સ્વાભાવિક જ્ઞાન શક્તિ રહેલી છે, તેથી તેમનાથી અજ્ઞાન અશુદ્ધ નથી. ભગવાન સત એટલે અવિનાશી સ્વરૂપે સાથે જ છે. તેમનું જ્ઞાનાત્મક સ્વરૂપ પણ એ સાથે જોડાયેલું છે. જે કોઈના દ્રશ્ય સ્વરૂપે નથી પણ ભગવાન સર્વને જોનારા રૂપે છે, તો એને કેવી રીતે જોઈ શકાય? બહિર્મુખ ઇન્દ્રિયોને એમાં અંતર્મુખ કરવી પડે. બ્રહ્માએ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી દીધી દરેક, તેથી બહારનું જુએ છે પણ તો કોઈક વિરલ ધીર પુરુષ અંતરાત્માને નિહાળે છે. અમૃત તત્વને પ્રાપ્ત કરવું હોય તો દ્રષ્ટિને અંતર્મુખ કરવી પડે. આવૃતમ ચક્ષુ એમ કઠોપનિષદમાં કહ્યું. આ રીતે આત્મદ્રષ્ટા બની એ જ સર્વદ્રષ્ટા બની શકે. આત્માનો વા અરે દર્શનેન ઇદમ સર્વવેદ વેદવિદિતમ, એટલે આત્માનું દર્શન થવાથી સર્વજ્ઞાતા પ્રાપ્ત થાય છે. યોગ સાધનામાં ચિત્ત અને પ્રાણ એ બે ભેદ છે. પ્રાણ કુંડલીની જાગૃત થાય છે ત્યારે તે એક પછી એક ઐશ્વર્ય લોકનું દર્શન કરાવે છે. ત્યાર પછીનું નામ છે સિંહ, એટલે સર્વશક્તિમાન. મૃગાણામ ચ મૃગેન્દ્રોહમ એમ કહ્યું છે. પશુઓમાં સિંહ તે હું છું. આ સિંહ નામને એના સ્થૂલ અર્થમાં લેવાનો નથી. સિંહ એ તેજસ્વી શક્તિનું પ્રતીક છે, જ્યારે મહિષ એ અંધકારની શક્તિનું પ્રતીક છે. એટલા માટે ભગવાન ભગવતી શક્તિનું વાહન સિંહ છે. અહંકાર રૂપી અસુરનું આ શક્તિ ઉચ્છેદન કરે છે. શક્તિ સિંહ પર બેસીને ભેંસા પાડાને મારે છે, એટલે અંધકારને મારે છે. સિંહ તેજસ્વી સ્વરૂપ છે અને પાડો ભેંસ છે, એ અંધકારનું સ્વરૂપ, એટલે તેજ અંધકારને મારે છે. શક્તિ સિંહ ઉપર સવાર, પ્રકાશ ઉપર સવાર થઈને, એટલે આપણી આત્મશક્તિ સિંહ પ્રકાશ ઉપર સવાર થઈને અંધકાર રૂપી પાડાને મારે છે એનું પ્રતીક છે. તતસિંહો મહાનાદે યાજિતે ભવ મહાવદ્ધવે. આ સિંહનાદ એ સાધકના હૃદયમાં ઉઠતો અનાહત નાદ છે, પ્રણવધ્વનિ છે. ભૂતત્વથી માંડી આકાશ તત્વ સુધી તે વ્યાપ્ત થઈ જાય છે ત્યારે પાર્થિવ દેહ સાથે એટલે આ શરીર સાથે જોડાયેલા અહંકારનો નાશ થવાની ઘડી આવી જાય. પ્રહલાદની કથામાં આવે છે તેમ પ્રચંડ નાદ કરીને લોહસ્તંભ ફાટ્યો અને એમાંથી ભગવાન નારસિંહ શક્તિ બહાર આવી. જ્યારે સર્વગ્રંથિઓનો ભેદ કરતો વિસ્ફોટ પ્રગટ થાય છે ત્યારે ભગવાનના અહમ વિદારક સ્વરૂપનો અનુભવ થાય છે. સંધાતા એ પરમાત્મ તત્વ જ એવું છે કે જે અનંત વિશ્વને પોતાની શક્તિની સાથે જોડે છે. ભગવાનની ત્રણ શક્તિઓ છે, સંધિની, સંવિત અને આહ્લાદી. સતના અંશથી સંધિની, ચિદના અંશથી સંવિત અને આનંદના અંશથી આહ્લાદીની શક્તિનો આવિર્ભાવ થાય છે. સતનું જે ક્રિયાત્મક સ્વરૂપ છે એને રુદ કહે છે. સર્વનિયંતા ભગવાનથી માંડીને એમની જે જે શક્તિઓ પ્રગટ થાય છે બધી જ સંધિમાન રૂપે અથવા નિયંતા રૂપે વ્યાપ્ત. માત્ર સ્થૂલમાં જ નહીં પણ સૂક્ષ્મ અને કારણ સૃષ્ટિમાં પણ આ રહેલો છે. પ્રકૃતિના સંબંધમાં જેમ આ ક્રમ છે તેમ પ્રકૃતિના અધિકારમાંથી મુક્ત થવા માટે પણ આ ક્રમની એટલી જ જરૂર છે. મુક્તિમાં એ લય પરંપરા છે. મંત્ર નાદમાં લય થાય છે, નાદ જ્યોતિમાં લય થાય છે, જ્યોતિ તત્વમાં લય પામે છે અને અંતે એક જ તત્વના વિવિધ પ્રકાર રૂપે આ સૃષ્ટિનું દર્શન. આ વિશ્વમાં શરીર ભાવ દ્વારા વિભિન્ન જ્યોતિનું જુદા જુદા લોકો જણાય છે. એમ વિશ્વાત્મા હિરણ્યગર્ભ સાથે અનુસંધાન પામે ત્યારે જીવનનું અખંડ અને અભેદ દર્શન થાય છે. હિરણ્યગર્ભને એટલા માટે સૂત્રાત્મા કહેવામાં આવે છે કારણ કે એ જુદા જુદા જીવને એક સૂત્રે પરોવે છે. મયી સર્વમિદં પ્રોક્તમ સૂત્રે મણિગણા ઇવ. બધાને મારામાં જ પરોવું છું આખા જગતને. સંધિમાન સંયુક્ત રહેલો આત્મા. જીવાત્મા એક તરફથી પ્રકૃતિ સાથે જોડાયેલો છે, બીજી તરફથી પરમાત્મા સાથે જોડાયેલો છે. શરીર સાથે જોડાયેલો છે, આત્મા સાથે જોડાયેલો. જીવ જ્યારે પ્રકૃતિ ભણી એટલે શરીર ભણી વળે છે ત્યારે શરીરથી બંધાય છે અને જ્યારે પરમાત્મા તરફ વળે છે ત્યારે શરીરથી મુક્ત થાય છે. પ્રકૃતિમાં રહેલા તમો ગુણનો ગમે એટલો ગાઢ અંધકાર હોય પણ જીવાત્માનું પરમાત્મા સાથેનું જોડાણ ખંડિત થતું નથી, એમનું એમ જ રહે છે. આ અખંડ જોડાણને કારણે જીવ મુક્ત બની શકે છે. આ ચરાચર જગત જેનો આશ્રય કરી રહ્યું છે એની સાથેના જોડાણ જીવનું કલ્યાણ થાય છે, અજ્ઞાન દૂર થાય છે. જીવ વિષયોને વશ બની વર્તે છે ત્યારે એનામાં અવિદ્યા, રાગ દ્વેષ, ક્લેશ એ જન્મે છે, ઉભા થાય છે. એનાથી પાપ પુણ્યના કર્મ બંધાય છે અને આ કર્મોથી કર્મનો ભંડાર ઉભો થાય છે અને એમાંથી જન્મ, આયુષ્ય, ભોગ, શરીર, જીવ અસ્થિર બની અનંત જન્મોમાં ભટકે છે. આ પરિભ્રમણ દૂર કરવું હોય તો ઈશ્વર દ્વારા પરમાત્મા સાથે અનુસંધાન સાધવું જોઈએ. એના પાંચ પગથિયા છે. श्रद्धा उत्साह धैर्य स्मृति अने प्रज्ञा आ जेम जेम वधे छे तेम तेम क्लेश नाश पामे छे। आज अचल अविनाशी पद ने प्राप्त करवानो उपाय छे। त्यार पछी नाम आवे छे स्थिर, सदा एक रस अने अचल जे छे। ज्यां सुधी मनुष्य प्रकृतिना वशमां शरीरना वशमां होय छे त्यां सुधी तेना जन्म ने मृत्यु उत्थान ने पतन भ्रमण थया ज करे छे। परंतु भगवान साथे तेनी एकता सदाय त्यारे ए स्थिरत्वने पामे छे। प्रकृतिनुं राज्य द्वंद्वथी भरेलू छे, एमां प्रकाश छाया सुख दुःख શરીરના અહંભાવની સાથે જ શ્વાસોશ્વાસ, આંખના પલકારા એકાદ્ય કરે છે, પ્રાણની અસ્થિરતા મનની ચંચળતા દૂર થાય તો જ આ દ્વંદ્વમાંથી મુક્તિ। ભગવાન સાથે નાતો પામવા માટે પ્રાણની સ્થિરતા, સ્થિર અવસ્થા, નેત્રોની નિષ્પલક અવસ્થા, ચિત્તની સ્થિર અવસ્થા સ્થિર કરવી જોઈએ।